ગુજરાતી અને સરળ ભાષામાં વેદ વેદાંતોનો સાર જેમાં ભરેલો છે, જેના શ્રવણ માત્રથી હજારો લાખો લોકો પરમપદની પ્રાપ્તિ કરી ચૂક્યા છે એવા મહાન ગ્રંથરાજ વચનામૃતને જ્યારે આપણે સમજવા માટે તૈયાર થયા છીએ ત્યારે પ્રથમનું છઠ્ઠું વચનામૃત સમજશું. જોકે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શાસ્ત્રો, એક એક શાસ્ત્રોની અંદર ચરિત્રોની સાથે ધર્મ નિરૂપણ છે, જ્ઞાન નિરૂપણ છે, વૈરાગ નિરૂપણ છે, ભક્તિ નિરૂપણ છે. ને તો શાસ્ત્રમાં તમે દ્રષ્ટિ નાખશો તો કોઈ શાસ્ત્ર ભક્તિ પરાયણ હશે, કોઈ જ્ઞાન પરાયણ હશે, કોઈ વૈરાગ પરાયણ હશે. પણ એક વસ્તુ જેમાં જોવા મળશે એમ બીજી ખૂટતી હશે, બીજી જોવા મળશે એમાં પહેલી ખૂટતી હશે. પણ બધું જ પૂર્ણ એવા કોઈ જો શાસ્ત્રો હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો છે. કારણ કે આ સંપ્રદાય ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચારે પાયા ઉપર ઊભો છે. મહારાજ કે ચારમાંથી એકેમાં પણ કચાશ છે ત્યાં સુધી એકાંતિકપણામાં કચાશ છે. પ્રથમના 19મા વચનામૃતમાં મહારાજ એમ કે ચારે ને એકબીજાની અપેક્ષા છે, એક ખૂટે ત્યાં સુધી કામ પૂરું ન થાય. શીરામાં ખાંડ ખૂટે તો શીરો ન થાય, શીરામાં લોટ ખૂટે તોય શીરો ન થાય, શીરામાં ઘી ન હોય તોય શીરો ન થાય, અને શીરામાં એ ત્રણેય હોય અગ્નિ ન હોય તોય શીરો ન થાય. એ ચારે હોય તો શીરો થાય. એ મહારાજ કે એકાંતિકપણામાં ધર્મ પણ હોવો જોઈએ, જ્ઞાન પણ હોવું જોઈએ, વૈરાગ પણ હોવો જોઈએ, અને પરાભક્તિ પણ હોવી જોઈએ. એવા અદભુત અદભુત શાસ્ત્રો પુરુષોત્તમ પ્રકાશ પણ આપણે બહુ સુંદર રીતે સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજ અદભુત અદભુત બંધારણો કરી રહ્યા છે. આજથી હવે બંધારણનો પ્રારંભ થયો. અત્યાર સુધી મહારાજ બાળ સ્વરૂપમાં હતા, બાળ સ્વરૂપમાં વિધવિધ ચરિત્રો કર્યા, હવે બંધારણનો પ્રારંભ કર્યો. બંધારણના પ્રારંભમાં જ મહારાજે પરમહંસોને કહ્યું, હે પરમહંસો, બંધારણને મજબૂત કરવા માટે સ્વયં તમારે મજબૂત થવું પડશે, તમારે નક્કી કરવું પડશે કે બ્રહ્માંડમાં ધન અને નારી બે અમારા માટે છે જ નહીં. અને પરમહંસો, જગતમાં કોઈ જગ્યાએ બંધનને પામશો નહીં, નિસ્વાદી પ્રમાણે તમે વર્તજો. અને સાંભળો પરમહંસો, તમે જ્યાં પણ જાઓ ત્યાં પ્રગટની વાતો કરજો, આના પ્રગટનું ધ્યાન કરવાનું કહેજો. પરોક્ષનું ધ્યાન તો વર્ષોથી જન્મોથી થતો આવે છે, પરંતુ તેમ છતાં જીવાત્મા જ્યાં પહોંચવું જોઈએ ત્યાં સુધી નથી પહોંચ્યો, હવે એને પ્રગટની વાત કરજો. એ તો તમે કર્યું, એનું ફળ શું મળ્યું એની તમને ખબર, હવે પ્રગટનું ધ્યાન કરો. વ્યાપકાનંદ સ્વામીને જો, મહારાજનું નિશ્ચય ન થતો. મહારાજ કે એક કામ કરો, તમને રામાનંદ સ્વામીનો નિશ્ચય છે ને તો સંકલ્પ કરો, રામાનંદ સ્વામી જો સર્વોપરી ભગવાન હોય તો જેટલા મુક્ત છે એટલા રૂપે તમે થાઓ, અને પછી તમામ મુક્તોને એક કાળ વચ્ચે પૂજન કરો. સંકલ્પ કર્યો પણ ન થયું. મહારાજને કે મહારાજ એ ન થયું. મહારાજ કે તો આપણે ક્યાં ઉતાવળ છે, 24 અવતારના અલગ અલગ નામ લો અને પછી સંકલ્પ કરો કે અવતારો જો સર્વોપરી હોય ને અવતારી હોય તો હું અનંત રૂપે થાવ. એમ પણ કર્યું તોય ન થયું. મહારાજને કે મહારાજ એમાં સેટિંગ નથી આવતું, એમ એ નથી થતું. મહારાજ કે તો પછી પ્રગટને યાદ કરો અને સંકલ્પ કરો, આ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન હોય તો અનંત રૂપે થાવ. અને જે આટલો સંકલ્પ કર્યો ને ત્યાં તો વિવેકાનંદ સ્વામી અનંત રૂપે થયા. એક કાળ વચ્ચે તમામ મુક્તોની જયારે સેવા અને પૂજા કરી ત્યારે સંપૂર્ણ દ્રઢ નિશ્ચય થયો કે આપણને મળેલા મહારાજ એ સર્વોપરી ભગવાન છે. એટલે મહારાજે પ્રારંભમાં જ સંતોને કહ્યું, સંતો તમે નિયમ ધર્મ દ્રઢ કરજો, તમે દ્રઢ કરાવજો, પણ યાદ રાખજો આટલાથી મુક્તિની વાત પૂરી નહીં થાય, તમારે પ્રગટની વાતો કરવી પડશે કે આ પ્રગટનું ધ્યાન કરજો. તમને મળી છે જે મૂર્તિ એ પર બીજું કાંઈ નથી, આ વાતને તમે જીવાત્માના ભેજાની અંદર બરાબર ઉતારી દેજો તો કામ થઈ જશે. એટલે અદભુત આપણે પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળી. પાંચ વચનામૃત આપણે સવારે જોયા હતા ટોટલ મળીને, અત્યારે છઠ્ઠું વચનામૃત જોઈએ. મહારાજ શું કહેવા માંગે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના માક્ષ સુધી નવમીની દિવસ શ્રીજ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજ મહારાજ બોલ્યા, જે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાના વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાને હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગ વિશે મોટપને પામે છે અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાના વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાના વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. તો સીધો આપણને લાગુ પડે એવું વચનામૃત છે, મોટા થવાનું વચનામૃત છે. આ કયું છે? આખું જગત મોટપ માટે દોડધામ કરે છે ને, હું કામ મહેનત કરે છે મોટા થવા હાટું. મહારાજ કેમ તમે દોડી દોડીને તૂટી જશો તો મોટા નહીં થાવ, એના કરતા સામે બે હું તમને કહું એમ કરો તો ઓટોમેટિક તમે મોટા થઈ જાઓ. મહારાજ કહે છે ને મોટપ જોતી હોય એને આટલું જ કરવાનું છે. મહારાજ કે સત્સંગમાં જે વિવેકે છે તે તો દિવસે દિવસે પોતાના વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાની હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગ વિશે મોટપને પામે છે. પોતાના વિશે અવગુણને દેખે છે, ભગવાનને ભગવાનના સંત કે ભક્તને વિશે ગુણને દેખે છે અને મહારાજ કે એને દુઃખીને કઠણ વચન કહે તો દુઃખ નથી લગાડતો એ દિવસે દિવસે મોટપને પામતો જાય છે. ભક્તો વચન બહુ સમજાય જેવું છે. પહેલા તો દિવસે દિવસે પોતાનો અવગુણને દેખે છે. ભક્તો દિવસે દિવસે બરાબર સમજવા પ્રયાસ કરજો. દિવસે દિવસે જો પોતાનો અવગુણને દેખવા મળે ને, યાદ રાખજો, તોય પણ જીવાત્મા મોક્ષના માર્ગમાં સાફ થઈ જાય. મનમાં એમ જ થઈ રાખે મારામાં કાંઈ નથી, હું તો બિલકુલ હેઠો ઉતરી ગયેલો છું અને હું મોક્ષને માર્ગે હાલી જ નહીં શકું, મારી અંદર તો અનેક પ્રકારના દુર્ગુણો છે. આવો સતત જો વિચાર કર્યા રાખે તો વ્યક્તિ સાફ થઈ જાય. યાદ રાખજો, સતત જે પોતાની જાતને દુઃખી 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 સમજે, સતત પોતાની જાતને દુઃખી જ સમજે અને સતત પોતાનો દુઃખનો જ વિચાર કર્યા કરે, સતત પોતાની ન્યૂનતાનો જ વિચાર કર્યા રાખે, એ વ્યક્તિ સ્વયં ન્યૂન થઈ જાય, સ્વયં દુઃખમાં ધકેલાઈ જાય. એ કદી પણ દુઃખમાંથી બહાર ન નીકળી શકે. તો આપણા મનમાં વિચાર થાય પણ મહારાજ જ કહે છે ને પોતાના અવગુણને દેખે વધતો જાય છે. પણ યાદ રાખજો, મહારાજ એમ કહે છે એની સામે એક બીજું મહારાજ બહુ અદ્ભુત રીતે નિરૂપણ કરી રહ્યા છે. મહારાજ કોને માટે આ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે તો કે જેના મનમાં એમ થાય છે કે હું જ શ્રેષ્ઠ છું અને હું જ સર્વે સર્વા છું, બાકીના બધા હાવ ગૌણ છે, ન્યૂન છે, કોઈ મોક્ષને પથે ચાલી શકે તેમ નથી. આવો જ્યારે વિચાર આવે, યાદ રાખજો, આવો જ્યારે વિચાર આવે કે જેને કારણે ભગવાનના ભક્ત ભગવાનના સંત કે સ્વયં ભગવાન કે ભગવાનના આચાર્ય મહારાજ એનાથી મન પાછું હટવા માંડે અને પોતાની વિશે અહંકાર વૃદ્ધિને પામે તે ઘડી આવો વિચાર કરો. તે વખતે પોતાને એકલા ગુણ દેખાય, ગુણને એકલા નહીં જોતા પોતાની ખોટને પણ ઓળખવી કે હું બહુ જો શ્રેષ્ઠ હોઉં તો અખંડ મૂર્તિ મને રહી છે, અખંડ મૂર્તિ તો નથી રહેતી તો જ મારામાં ખામી છે. મહારાજ એમ કહે છે કે શ્રેષ્ઠ ભક્ત ગોપાલ સ્વામી વાતને યાદ કરે, સ્વામી લખ્યું ઉર્ધ્વ રેતાપણું નહીં આવે ત્યાં સુધી અક્ષરધામમાં દરવાજો નહીં ખુલે, તો મારી અંદર ઉર્ધ્વ રેતાપણું આવી ગયું, ના નથી આવ્યું તો મારામાં ખામી છે. અહંકાર જયારે પ્રવેશ કરે, યાદ રાખો, અહંકાર જયારે પ્રવેશ કરે, દાખલા તરીકે પંચવર્તમાન નું આપણે પાલન કરીએ છીએ અને પંચવર્તમાન નું પાલન કરીએ છીએ કદાચ જગતનો ગાઢ સંકલ્પ યોગ્ય નથી થતો, જેને લઈને પણ અહંકાર જયારે પ્રવેશ કરે છે અને ભગવાનના સંતો ભક્તો બધા હાવ આપણને સામાન્ય મનાવવા માંડે, ત્યારે મહારાજ કે અવગુણનો વિચાર કરવો કે શ્રેષ્ઠ ભક્તની જે ક્વોલિટી છે એમાં તો હજુ જઈ શક્યો નથી, તો શું મારી જાતને મોટી માનું છું. આવા સમયે પોતાના અવગુણનો વિચાર કરો, બાકી સતત પોતાનો અવગુણ જોઈએ રાખે, મારામાં કાંઈ નથી, હું કાંઈ ન કરી શકું અને હું તો શેનો ધામમાં જાઉં, હું તો નરકમાં જ જઈશ, તો મહારાજ કે અત્યારે જેવી મતિ છે એવી છેલ્લે ગતિ થાય. અખંડ મનમાં તો કેફ રાખવો, જેને ભજન કરીને કેફ રાખવો કે આવડા મોટા ભગવાન મળ્યા છે અને આ ભગવાન મળીને આજ્ઞા હું પાળું છું, માટે મારા જરૂર મને ધામમાં તેડી જ જશે, અખંડ કેફમાં રહેવું. પણ યાદ રાખજો, કેફ છે ને એ ગુણ છે, કેફ છે એ ગુણ છે. પણ કેફ અહંકારમાં જો પલટાવા માંડે, કેફ અહંકારમાં પલટાવા માંડે તો એ ઘડીએ પછી અવગુણને જોવો. કેફ ગુણ છે, લખજો, લખવું ત્યાં કેફ ગુણ છે, અહંકાર દોષ છે. કેફ જ્યારે, કેફ જ્યારે અહંકારમાં પલટાવા માંડે ત્યારે મુમુક્ષુનો મોક્ષ જોખમાં મળે. એ વખતે મહારાજ કે આવો વિચાર કરવો. આમ ક્રિયા એક સરખી દેખાતી હોવા છતાંય ભાવ જયારે બદલાઈ જાય ત્યારે મોક્ષમાં વિઘન થાય. દાખલા તરીકે તમે સદગ્રસ્તો બધા છો, તે ગ્રસ્ત ધંધા બિઝનેસ વગેરે વગેરે કરતા હોય, એની ફરજ આવતી હોય, બોલતા પણ અમારી ફરજ આવે, દીકરા મોટા છે, ભણાવવા પડે, ગણાવવા પડે, એના લગ્ન પ્રસંગ કરવો પડે, અમારી ફરજ છે, ચોક્કસ ફરજ છે. અને ફરજ મોક્ષમાં વિઘનરૂપ પણ થતી નથી, પણ ફરજ ફરજ કરતા કરતા ફરજ આશક્તિમાં પલટાઈ જાય અને ખબર ન રહે, ફરજ આશક્તિમાં પલટાઈ જાય અને ખબર ન રહે ત્યારે મોક્ષમાં વિઘન થાય. હમણાં સ્વામી ભરતજી ને વાત કરી, ભરતજી કાંઈ હું તો કોઈ ખોટું નથી કર્યું, તમે વિચારો લો. દાખલા તરીકે ભરત જેવા મહાન પરમહંસ જે પાણીને કાંઠે ઊભા હોય અને એ કાંઠેની બાજુમાં જ એ પાણીની અંદર હાવ તાજું જન્મેલું મૃગલાનું બચ્ચું ડૂબી જતું હોય તો ડૂબી જવા દેવું પડે? એને લઈને બહાર કાઢ્યું, એમ હું પાપ કર્યું, એમ ભૂલ કરીશ? હે, એ તો એની ફરજ હતી. અને માનો કે બહાર કાઢ્યું અને કાંઠા ઉપર જોયું ત્યાં તો મૃગલું મરી ગયું હતું, અને આને જો છોડી દે તાય મરી જાય તો એને ઉછેરીને મોટું કરવું, એમાં હું ભૂલ કરી? એની ફરજ હતી. એને બહાર કાઢ્યું એ ભરતજીની ભૂલ નહોતી, એને ઉછેરીને મોટું કર્યું એ ભરતજીની ભૂલ નહોતું, એને બહાર કાઢ્યું એને પણ ભરતજીનો જન્મ બગાડ્યો નહીં, એને ઉછેરીને મોટું કર્યું એને પણ ભરતજીનો જન્મ બગાડ્યો નહીં. પણ ફરજ કરતા કરતા ભરતજી સ્વયં એમાં આશક્ત બની ગયા, ભરતજીને સ્વયં અનુસંધાન ન રહ્યું કે હું આશક્ત બની ગયો છું. ફરજ આશક્તિમાં પલટાઈ ગઈ, જે આશક્તિએ ભરતનો મોક્ષ બગાડ્યો. એમ ડાહ્યો મુમુક્ષ બરાબર આ વચનને સમજવા પ્રયાસ કરે. અવગુણ લેવાનો મતલબ મારે એવું કહેવા માંગે છે, તારો કેફ અહંકારમાં પલટાવા માંડે તરત તું બ્રેક મારી દેજે, કેફ અહંકારમાં પલટાવા માંડે તરત બ્રેક મારી દેજે. અને તને શ્રેષ્ઠ એટલે હું સ્વયં કંઈક છું, આવા મોટા ભગવાન મળ્યા છે એ હોવું જોઈએ, હું કંઈક છું એ ખબર હોવી જોઈએ, જેથી કરીને જીવાત્મા મોક્ષ માર્ગમાંથી પાછો ન પડે. એનો કેફ તને વર્તતો તો કેફ અહંકારમાં પલટાવા જ્યારે માંડ્યો ત્યારે તું પાછો વળ, હું કાંઈક છું પણ હું ઘણું નથી, હજી હું કાંઈક છું પણ હજુ ઘણું નથી, એ મારે કરવાનું બાકી છે. આવો મહારાજ કે મુમુક્ષ જો વિચાર કરે તો મોક્ષના માર્ગમાં આગળ વધે. એક વાત, બીજી વાત મહારાજ એ બતાવી અહીંયા, અને ભગવાનને સાધુ પોતાની હિતને અર્થે પોતાનો અવગુણ દેખે છે, અને ભગવાનને ભગવાનના ભક્ત વિશે ગુણને દેખે છે, ભગવાનને ભગવાનના સંત કે ભક્ત વિશે ગુણને દેખે છે, એનો મતલબ અવગુણને દેખે નહીં. અહીંયા ભક્તજનો એવો જ અર્થ થાય છે કે કોઈ ભગવાનને ખરેખરા સંત છે, કોઈ ખરેખરા ભગવાનના ભક્ત છે, પરંતુ એમની વિશે એને અતિશય ઘૃણા થવા માંડી, કોઈ સંજોગ વછાત ઘૃણા થવા માંડી. માનો કે બે રીતે માણસને અવગુણ આવે છે, એક તો પોતાના અહંકારને લઈને અવગુણ આવે છે, બીજા નંબરમાં ભૂલ હોય એનો અવગુણ આવે, અને ભૂલનો અવગુણ તો આવે જ, એકને બે જેવી વાત છે, ભૂલ તો ભૂલ જ છે. પણ મહારાજ કે ભૂલનો જ્યારે અવગુણ આવે, પણ અહંકાર સંમલિત જો અવગુણ આવે તો જેટલી ભૂલ હશે એના કરતા અનેક ગણો અવગુણ આવશે, અને એનું નામ અવગુણ છે. મધ્યના 64માં વચનમાં તમે બહુ સરસ વાત છે, અવગુણ આવ્યો ક્યારે કહેવાય, મુક્તાનંદ સ્વામી સાથે સંવાદ છે. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ પહેલા દેખાતા એટલા ને એટલા દોષ દેખાય, મહારાજ કહેતો તો આવ્યો જ ન કહેવાય, માને જેટલા હોય એટલા દેખાય તો અવગુણ આવ્યો જ નથી, પણ ન હોય એવા જયારે દેખાવા માંડે ત્યારે સમજવું કે અવગુણ આવ્યો છે. એવી ભક્તની જયારે પોઝિશન નિર્માણ થાય, એવી નિર્માણ થાય, ન હોય એવા દોષ જયારે પલઠાવા માંડે, હોય એથી અનેક ગણા દોષો જયારે પલઠાવા માંડે, ત્યારે એ ભક્ત એના દ્રોહને માર્ગે આગળ વધવા મળશે. એ વખતે એને ત્યાં બ્રેક મારી દેવી, અને બ્રેક મારી દઈને પછી જેનો અવગુણ આવે છે, નથી ના આવે છે, જેથી અનેક ગુણો થઈને આવે છે, ત્યારે એના ગુણને જોવાયા, એ વખતે એના ગુણ સામે દ્રષ્ટિ નાખવી, તો નથી ના આવે છે અથવા છે એના કરતા અનેક ગુણો થઈને આવે છે, એ વખતે રોકાઈ જશે, અને એ ભક્તો જેના એ ગુણને નહીં જોવે તો એને સતત અવગુણ 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 આવવા માંડશે, અને ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો સતત અવગુણ આવશે, પછી શું પોઝિશન નિર્માણ થશે? પોતાનું સ્વયંનું હૃદય દગ્ધ થઈ જશે, પછી મોક્ષને માર્ગે હાલી શકશે નહીં. એટલે મહારાજ જો ફોફલો સંપ્રદાય પણ ચલાવવા માંગતા નથી, અવગુણ છે અને અવગુણ નહીં જોવો આવી પણ મહારાજની કોઈ જ વાત નથી, નતર આ વચનામૃતમાં એવું જ જોવા મળે સીધે સીધું, અવગુણ લેવો નહીં, પુહા એમ કરે તો ન લેવો, હાલતા જ ભલામણા સંપ્રદાય કોઈ દાડો, ગમે એમ તો લેવો નહીં, હાલે કોઈ દાડો સંપ્રદાય નો હાલે. અને મહારાજ એવું ચલાવ્યું નથી ને, એવું જ જો મહારાજ ચલાવતા હોય તો મધ્યનું 47મું વચનામૃત લખત નહીં. મહારાજ કહે, ખાધા પીધા લાલચે, લુગડા લતાની લાલચે, મોટા સાધુ ભેગો રહેતો તેને સાધુ જ ન જાણો, એને લબાડ જાણો, કૂતર્યા જેવો જાણવો, એવા શબ્દ મહારાજ લખત નહીં. પ્રથમ 36મું વચનામૃત મહારાજ લખત નહીં. મહારાજ કે સંસાર છોડ્યા પછી પણ જગતના નાશવંત પંચ વિષય પદાર્થમાં પ્રીતિ રાખીને વર્તે છે એને મોટા સાધુ પાપી સમજે છે, અને સ્વયં પોતે પણ પોતાની જાતને પાપી સમજે છે. મહારાજ એવું લખત નહીં. એટલે જે અર્થમાં આ વચનમૃત લખાણું છે એ અર્થને જો આપણે વ્યવસ્થિત સમજીએ તો આપણા મોક્ષમાં કોઈ દી વિઘન ન થાય. વિઘન ન થાય માને કદી આપણે જિંદગીમાં અહંકારી ન બનીએ, કદી દ્રોહને માર્ગે પણ ન હાલીએ. અને આ વચનમૃત જો ન સમજાય તો કાં તો આપણે અહંકારી થઈ જઈએ, દ્રોહને માર્ગે હાલીએ, અને કાં તો બખળમાં ભળી જઈએ. ગમે તેમ હોય ને ગમે તેવું હોય તોય નહીં, મહારાજ ના પડો, લેવાય નહીં અવગુણ, એમ મરી ગયા જો લીધો તો કાં તો એમાં ભળી જાય અને કાં તો અહંકારી થઈ જાય. એટલે મહારાજ બહુ સરસ આ વચનામૃત લખી રહ્યા છે. સમજવા પ્રયાસ કરજો કે જ્યારે પોતાની જાત એને બહુ જ ન્યૂન દેખાય, અતિશય જ્યારે ન્યૂન દેખાવા લાગે, એ વખતે મહારાજ કે એને પોતાના ગુણને યાદ કરવા, પણ ગુણને યાદ કરતા કરતા પોતાની જાતને બહુ જ ઊંચી માનવા માંડે, અને બાકીના બધા ભગવાનના સંતો ભક્તો બધા સામાન્ય માનવા માંડે, એ વખતે મહારાજ કહે પોતાનો અવગુણ લેવો. અવગુણ લેવો માને પોતાના જન્મમાં જે ખોટ છે, હજુ પહોંચવામાં જે અધૂરાય છે, એની સામે દૃષ્ટિ નાખ્યો, એટલું મારે બાકી છે, એટલું મારે બાકી છે, એટલું મારે બાકી છે. નહીં તો આ જીવ તો કોનો અવગુણ લે કાંઈ નક્કી નહીં કહો. તમે વિચારો મુક્તાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી કેવા મોટા સાધુ કહેવાય. હવે આત્માનંદ સ્વામીની તો હું વાત કરવાની. એક દાડો મહારાજે સભામાં કીધું, મહારાજ કે આ સભામાં એવું કોઈ ખરું, જ્યારથી ત્યાગાશ્રમની અંદર પ્રવેશ કર્યો ત્યારથી પોતાના માટે, પોતાના દેહના પોષણ માટે કે પોતાના સુખને અર્થે ગૃહસ્થની પાસે કોઈ વસ્તુ ન માગી હોય એવા કોઈ સાધુ ખરા સભામાં? એક સાધુ ઉભા થયા, મહારાજ મેં કાંઈ જિંદગી માગ્યું નથી. મહારાજ કે બેસી જાઓ, બેસી જાઓ. ફલાણા ગામમાં ગયા હતા અને તમારે ધોત્યમ ખાપો ભરાણો હતો, ધોત્યું ફાટ્યું હતું, એ વખતે તમે હરી એક હરિભગતની પાસે ધોત્યું હાંધવા માટે સોય માગી હતી કે નથી માગી? હા મહારાજ માગી હતી. મહારાજ કે તો સિટ ડાઉન, બેસી જાઓ. અને એ સાધુ જયારે બેઠા ને ત્યારે આત્માનંદ સ્વામી ઉભા થયા, મહારાજ મેં મારી જિંદગીમાં કદી પણ આ દેહને માટે કશું જ માગ્યું નથી. ત્યારે સ્વયં ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દ નીકળ્યા, તમે ખરા, આખી જિંદગીમાં કદી કોઈની પાસે કઈ માગ્યું નથી. આવા મોટા બ્રહ્મનિષ્ઠ સાધુ હોવા છતાંય પણ નિર્વિકલ્પાનંદે આવડો મોટો પત્ર મહારાજ ઉપર લખ્યો. પહેલા તો મહારાજ બહુ બહુ ઉપમા લખી, સર્વોપરી, સર્વ અવતારી, સર્વ કારણના કારણ, સર્વે ઈશ્વરના ઈશ્વર, સર્વે ગુણના નિધિ, કેટલાય શબ્દો લખ્યા. વિદ્વાન જબરો હતો ને, બધા ઉપમા અલંકારો લખ્યા ને પછી લખ્યું, હે કૃપાના દયા કરજો, મોદકાનંદ અને અનાત્માનંદ બે થકી મારી રક્ષા કરજો, સુખ નથી લેવા દેતા. મારા સભામ કે અમે તો અમારા સાધુના કોઈના આવા નામ પાડ્યા નથી, આ મોદકાનંદ અનાત્માનંદ આ બધું શું છે કે? ત્યારે મુક્તાનંદ સમય હાથ જોડ્યા, મહારાજ એ જે બે નામ છે એમાં મોદકાનંદ લખ્યું છે, મારું નામ છે, અને અનાત્માનંદ આત્માનંદ સમય કીધું. મહારાજ અમે વિષયનું બહુ ખંડન કરીએ, નિર્વિકલ્પાનંદની ગમતી વાત નથી જેને લઈને આ સંબોધન કર્યા છે. અને મહારાજ નારાજ થઈ ગયા, મહારાજ પત્ર ફાડી નાખ્યો ભર સભા. મહારાજ કે નિર્વિકલ્પાનંદ પોતાની જાતને શું સમજે છે અને અમે શું લાંચ્યા છીએ? મહારાજ એવું બોલ્યા, અમે શું લાંચ્યા છીએ? એમ કેમ બોલ્યા છે ખબર પડી? આગળ પેલા વખાણ બહુ કર્યા ને, અમે વખાણમાં લેવાય જાય એવા નથી. નહીં તો વખાણમાં લેવાય જવાય. લોયાના 17મા વચનામૃતમાં મહારાજ કીધું કે પોતાના કોઈક વખાણ કરે, એની અંદર લાખ અવગુણ હોય, કેટલા લાખ અવગુણ હોય, અને એક અલ્પ જેવો ગુણ હોય તેને બહુ મોટો કરીને માને, અને પોતાના જે વખાણ ન કરે એની અંદર જે પોતાના વખાણનો કંદર લાખ ગુણ હોય તો ગુણને ન ગણકારે, એક અલ્પ જેવો ગુણ એને બહુ મોટો કરીને માને. પાતો ભાઈ સર્વોપરી ભગવાન છે. મહારાજ કેમ શું લાંચ્યા છીએ એમ કહીને મહારાજ પત્રને ફાડી નાખ્યો અને ફાડીને ફેંકી દીધો. એવા પ્રસંગ માટે મહારાજ આ વચનામૃત લખી રહ્યા છે. મહારાજ કે આવી ઘટના જ્યારે ઘટે, આવી ઘટના ઘટે ને ભગવાનના ખરેખરા સંત કે ખરેખરા ભક્તની પ્રત્યે ઘૃણા જ્યારે થવા માંડે ને ત્યારે પોતાનો અવગુણનો વિચાર કરો તો એની પ્રત્યે પરઠેલો દુર્ગુણ છે એ ટળી જશે. અને ભગવાન કે ભગવાનના ખરેખરા સંત છે એનો ગુણ, એના ગુણને દેખવા, ગુણને દેખવા માને એના જીવનની કંઈક સ્વાભાવિક પ્રકૃતિ કોઈક ઉણપ દેખાણે ત્યારે ઉણપને લઈને એની ઘૃણા પ્રવર્તે છે. તો ઉણપની સામેના ગુણ જે છે એ ગુણને વિચાર કરવા, ગુણનો વિચાર કરશે તેની પ્રત્યે જે ઘૃણા છે ઘૃણા પણ ટળી જશે. નહીં કે મહારાજ એવું કહેવા માગે છે કે અવગુણને ચલાવી લેવા, એવું મહારાજ કહેવા માગતા પણ નથી. અવગુણ ચલાવવાની વાત મહારાજને સ્વામીને પસંદ નથી. અને જો પ્રસંદ હોત ને તો મહારાજ શ્રીમદ સત્સંગના દ્વિતીય પ્રકરણમાં લખત નહીં. મહારાજ કે મારો આશ્રિત હોય, મારા તમામ ચિહ્નને ધારણ કરતો હોય, પરંતુ તેમ છતાંય મત સંપ્રદાય લિંગમ ચ બિભૃદો બહિરુત્તમમ સ્ત્રી આદિ સમશક્ત પરિત્યજ્ય સદૂરતઃ. મહારાજ કે મારા સંપ્રદાયના તમામ ચિહ્નોને ધારણ કરતો હોય, ગ્રહસ્થ ભક્ત હોય, ગળામાં કંઠી પહેરતો હોય, કપાળમાં તિલક ચાંદલો કરતો હોય, પરંતુ તેમ છતાંય પર નારીનો જો સંગી હોય અને પર નારીની સાથે પ્રીતિનો બાંધનારો હોય તો મહારાજ કે પરિત્યજ્ય સદૂરતઃ, એનો દૂરથી ત્યાગ રાખશો. અને મારા સંપ્રદાયનો કદાચ સાધુ થઈ ગયો હોય, ભગવા વસ્ત્રને ધારણ કરી લીધા હોય, તેમ છતાંય પણ નારીનો પ્રસંગ રાખનાર હોય તેને તમે દૂરથી ત્યાગ કરશો, એનો પ્રસંગ રાખશો નહીં. માને મહારાજ અવગુણને જરાય ચલાવી લેવા માંગતા નથી અને અવગુણને ચલાવી લેવાય પણ નહીં. કારણ કે અવગુણને જો ચલાવી જ લેવામાં આવે અને અવગુણને ગુણની સ્વરૂપથી જ જો જોવામાં આવે તો વ્યક્તિનું જરૂર પતન થાય થાય ને થાય જ. એટલે બહુ સરસ મહારાજ વાત કહે છે. મહારાજ કે જેને મોક્ષના માર્ગમાં મોટું જ થવું છે, જેને મારી પાસે મોટું થવું છે, એને બે વાત શીખી રાખવી. શું? તો પોતાનો અહંકાર આવે ને ત્યારે પોતાનો દોષનો વિચાર કરવો, અને ભગવાનના કોઈ ખરેખરા સંત કે ભક્તનો જ્યારે અવગુણ આવે ત્યારે એના ગુણનો વિચાર કરવો. એના ગુણનો વિચાર કરશે તો અવગુણ માત્ર ટળી જશે. અને મહારાજ કે અવગુણ ટળશે નહીં તો આ સંપ્રદાયની પોઝિશન કેવી થઈ ખબર? તમે જોજો, લગભગ આખા સંપ્રદાયમાં એક વાત બહુ પ્રવૃત્તિ, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, એટલી વાત પ્રવૃત્તિ. એટલું તો સ્વામિનારાયણનું ભજન કરો એમે વાત નથી પ્રવૃત્તિ. બોલો, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, લાગઠ એમ. અને મહારાજના વચનામૃતની સાંખ્ય આવે, જો મહારાજ કીધું આ વચનામૃતમાં અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, પણ મહારાજ એવું કહેવા માંગતા નથી. અને હકીકત છે ને, એ શબ્દ આ સંપ્રદાયની નુકસાની ઘણી બધી પહોંચાડે છે. અવગુણ ન લેવું શબ્દ આ સંપ્રદાયને ઘણી બધી નુકસાની પહોંચાડે. એને તમે કલ્પના કરો, હમણાં પુરુષોત્તમ પ્રકાશની કથા આવી, હે પરમહંસો, ધન અને નારી આ બે વસ્તુ આ બ્રહ્માંડમાં છે જ નહીં એમ તમે માનીને વર્તજો, એવો ઉજ્જવળ આ સંપ્રદાય. એવા સંપ્રદાયની અંદર સાધુ બેઠા બેઠા રૂપિયાના થોકડા ગણતા હોય, એકા એક દાડે થાય? હે, એ કોને કરાયું? ઓલા શબ્દ જ, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો. ખૂણે ખાચકે ક્યાંય પણ રૂપિયા ગણતા છે, રાખ્યા છે, કોઈક ભાળી ગયું છે, કોઈક જોઈ ગયું છે, અને બિચારે કીધું પણ છે, ભાઈ આ રૂપિયા રાખે છે, એની પાસે રૂપિયા છે, ત્યારે એને ધમકાવી નાખ્યો છે, ખબરદાર બોલો છો તો મરી જાય, મોક્ષ બગડી જાય, જેથી કરીને પેલાને પોષણ મળ્યું, અને પોષણ મળ્યું પેલાને ખબર પડે હવે આપણું કોઈ નામ લઈએ એમ નથી. ખૂણે ખાચકે રાખતા જાહેરમાં રાખો તમ તારે કાંઈ વાંધો હોય એમ નથી. અને હવે તમે જાહેરમાં દેતા થઈ ગયા, લેતા થઈ ગયા, અને વાત જ ભૂલાય ગઈ ઠામકી. બોલો, આ તો મહારાજને સંપ્રદાય વ્યવસ્થિત ચલાવવો હશે તો વળી પાછું નિર્માણ કર્યું કેવા સાધુઓના દર્શન થયા કે રૂપિયો અડે પણ નહીં, અને જિંદગીમાં પોતાનું કઈ રાખને એવા દર્શન થયા. બાકી એક સમય તો એવો આવી ગયેલો કે એવા દર્શન દુર્લભ થઈ ગયા હતા કે રૂપિયા અડે નહીં, રૂપિયા રાખે નહીં. સર્વે સામાન્ય વાત મનાઈ ગઈ કે તો સહજ છે, શાસ્ત્રમાં તો લખેલી વાત શાસ્ત્ર માટે હોય કે વર્તવાની ન હોય એમ. અને તમે દેતા થઈ ગયા હતા, લેતા થઈ ગયા હતા, અને તમે રૂપિયા આપો ને પછી ભાગશાળી પોતાની જાતને સમજો, હા શાસ્ત્ર સ્વામીને આસને જેને 100 રૂપિયા આપી આવ્યા અને સ્વામીને રાજી કરી આવ્યા એમ. લો, એ પોઝિશન નિર્માણ થાય. નહી તો સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત મહારાજ એમ કે અજાણતા સ્ત્રી ભક્તોની સાથે બોલાય તો નકોડો ઉપવાસ કરો. એ સંપ્રદાયના સાધુઓ ચોડે ચોક સાધુઓ બૈરાઓની સાથે વાતો કરે, કોઈ ગાળે ઘટના ઘટે ખરી? એ કોઈ ખૂણે ખાચકે ક્યારેક બોલ્યો છે, કોઈ કેને કીધું છે, પણ એનું હાલવા નહીં દીધું હોય, જેને લઈને વધતા 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 એ પોઝિશન ઉપર આવીને ઉભા રહી ગયા કે ખુલ્લે આમ બોલે તોય પણ કોઈ કહી શકાય તેવી પોઝિશન રહેવા પામી નહીં. પણ એવું મહારાજ કહેવા નથી માગતા, એવું ચાલવા દેવું એવું મહારાજ કહેવા માગતા પણ નથી. પરંતુ ગુણ ની અંદર દોષ પરઠાય મહારાજ કે ખબરદાર, ગુણ ની અંદર કદી દોષ પરઠો નહીં. અથવા તો કોઈ ભગવાનના ભક્ય સંતની અંદર લગાર કોઈ ભૂલ આવી અને પોતાને પૂર્વગ્રહ છે, પૂર્વગ્રહને લઈને પૂર્વગ્રહને પોષણ કરવા માટે મહારાજ કે અલ્પ દોષને બહુ મોટો કરીને જાહેર કરશો તમે તો મહારાજ કે મોક્ષ બગડી જાય એ માર્ગે પણ હાલશો, એમ મહારાજ અહીંયા કહેવા માંગે છે. મહારાજ કેટલી સરસ વાત બતાવે જો. મહારાજ કે ભગવાનને ભગવાનના ભક્ત વિશે ગુણને દેખે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે તેને પોતાને હિતકારી માને છે. શેને માટે કહે છે? પોતાના મોક્ષને અર્થે કઠણ વચન કે હું માને છે, હિતકારી માને છે. સારું થયું મને કીધું એટલે ખબર પડીને સાવધાન થયો, હવે વાંધો આવશે નહીં. હિતકારી, કઠણ વચન હિતકારી માનો બહુ કઠણ છે, એ ખરી મુમુક્ષતા છે. લો ખરી મુમુક્ષતા છે. અને કઠણ વચન કહેને પછી હિતકારી માને ને એમાં હેત થાય એ મોક્ષમાં પાર ઉતરી ગયો. નતર કઠણ વચન કહેને પછી ગમે તેવી આત્મબુદ્ધિ હોય ને તોય પણ એમાં તિરાડો મળે, પણ આત્મબુદ્ધિ કહો. કઠણ વચન કીધા પછી આત્મબુદ્ધિ રહેવી કઠણ છે ન રે. પણ મહારાજે એને શુદ્ધ મુમુક્ષ કીધો મધ્યના 47માં. મહારાજ કે જેમ જેમ વિષયનું ખંડન કરે, જેમ જેમ વિષયનું ખંડન કરે તેમ તેમ રાજી થાય એમ. એ ખરો મુમુક્ષનો લક્ષણ વાળો પુરુષ કહેવાય અને ખરી મુમુક્ષતા કહેવાય. આપણે તો બહુ અનુસંધાન રાખીને બહુ ધ્યાન રાખીને તો હેત રહેવું છે. ઉતારણ વ્યવસ્થિત પૂછવું પડે, જમવાનું ટાઈમ ટાઈમ પૂછવું પડે. જો ઉતારણ પૂછવાનું ભૂલી ગયા તો કામમાંથી ગયા. જો કે બે ભગત કહેતા તે કે સવારમાં નાસ્તો નથી આપતા. એક જણો કે ન આપે ને તો ખેતરમાં ઘણી મગફળી પડી કે આપણે થોડીક વીણી લેવાની કે. મેં કહ્યું સારું થયું આપણે અમે ઘઉં વાવવાતા ને તો 10 દાડા વીણતા થાત. આ થોડી થોડી હવે વીણતા જાહે. એક ભગત કહે મેં તો કે અહીં તો થોડીક લઈ લીધી, ઘર જવા હાટો લઈ લીધી. આ પ્રસાદીની જગ્યા કહેવાય ને કે અહીં મોટો યજ્ઞ થતો ને મોટો ઉત્સવ થતો ને કેટલાય સંતો ભક્તો અહીં ભજન કર્યું છે, એટલે આ ધરતીની મગફળી એ પ્રસાદીની કહેવાય કે. એટલે મેં તો કે ખોબો બે ખોબો લઈ લીધી છે. મેં સત્સંગ સારો કર્યો, તમતા લેતા જાજો ને પણ સત્સંગ કરજો. સ્વામી વાત તમને લખ્યું. સ્વામી કે અમે તમને કહીએ છીએ ગાંઠના રોટલા ખાય ને સ્વામી કે ભજન કરવા આવો ને પછી તરત હું લખ્યું ભાઈ ગાંઠના રોટલા ન ખાવ તો અહીંયા ઘણો બાજરો હળવી જાય છે, પણ તમે આવો સત્સંગ કરો એમ અમે તમને કહી તમ વીણતા જાયજો પણ 10 દાડા રોકાવો ને ભજન કરો. ભજન કર્યું છે તો કામ લાગશે. ખરો મુમુક્ષ એને જેમ જેમ વિષયનું ખંડન કરે તેમ તેમ તો ઉલટાનો રાજી થાય અને હિતકારી માને. જો કહેનારા એના એ હોય હિતકારી માને મહાન બને, અહિતકારી માને એનું નામનું નિશાન નીકળી જાય. કહેનારા તો એના એ ગુણાતીતાનંદ સ્વામી હતા. શિવલાલ શેઠે હિતકારી માન્યું તો શિવલાલ શેઠનું નામ આજ 200 વર્ષ ગયા પછી પણ ભૂલાણું નથી. અને એ ગોખરવાળાના હરખા પટેલ હિતકારી ન માન્યું તે લિસ્ટમાંથી નામ નીકળી ગયું. કોક લે તોય પણ ઘૃણાની સાથે, અહો બહુ મહાન ભક્ત છે ને બહુ સારા ભગત છે એવો સંકલ્પ કરીને કોઈ લે નહીં. માટે હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગ વિશે મોટેપને પામે છે. આનો મતલબ એવો બીજો એવો થાય કે આ સત્સંગમાં બધા કરતા મોટો કોણ થાય, બધાથી મોટો કોણ થાય, કોણ તમને દેખાણો સત્સંગમાં બહુ મોટો કોણ થાય? વાત પકડાય છે? નિર્માની ભક્ત જે થાય, સમજાય છે? જે નિર્માની થાય, કારણ કે નિર્માની ગુણ લેવાનો છે, નિર્માની ભક્ત ગુણ લેવાનો છે. માની વ્યક્તિને જયારે હરખું ન આવે ત્યારે સેટિંગ વિખાઈ જાય. નિર્માની તો ગુણ લેવાનો છે. નિર્માની જે થશે દિવસે દિવસે મોટપને પામતો જશે, દિવસે દિવસે વધતો જશે, વધતો જશે, વધતો જશે. અને તમે જુઓ સંપ્રદાયની અંદર પણ નિર્માની ભક્તોને બહુ મોટપ મળે છે. મહારાજે જયારે વડોદરાની સભા જીતવા માટે મોકલવા હતા ત્યારે નિરુકલ્પાનંદ સભામાં બેઠા જ હતા. જબરા વિદ્વાની હતા તોય પણ મહારાજે એને ન કીધું, મુક્તાનંદ સ્વામીને કીધું કહો તમે જાઓ. અને સ્વામી ગયા અને સભા જીત્યા હોય, નિરુકલ્પાનંદ ગયા તો એ જીત્યા હોત, પણ મુક્તાનંદ સમય ગયા અને જીતી આવ્યા. સભા તો જીતી આવ્યા પણ મુટત કેટલી વધી, ચારે બાજુ વાહ વાહ મુક્તાનંદ સ્વામી થવા મળે. એટલે તો પેલા અગ્નિ રેડાણો પેટમાં. મુક્તાનંદે સભા જીતી એમાં કઈ મોટી ધાડ મારી, મને મોકલ્યો તો હું જીતી જાત, પણ તને મોકલે છે નો, કારણ કે તને જો મોકલો તો માનનું ઠૂઠું થઈને પાછો આવત, પછી વાળ ગળીમાં સમજત નહીં અને બરો ઠૂઠા જેવો રહેત, કંઈક બીજાને ભટકાત ને કંઈક ને હેરાન હેરાન કરી નાખત, એટલે તને મોકલ્યો નહીં. નિરુકુલ્પાનંદની અંદર જબર વિદવત્તા હોવા છતાં વિદવત્તા નો તો સત્સંગને કામ લાગી, નો તો પોતાને કામ લાગે. એનું કારણ શું? એક જ દોષ, શું? અટંટતા, અહંકાર, માન. ભક્તો અનેક ગુણો યાદ રાખજો, અનેક ગુણો. એક માનનો, માન નામનો દોષ જો પ્રવેશ કરે ને તો એને ધૂળ ધાણી કરી નાખે. એના જ ગુણ શોભે, એના જ ગુણ શોભે જેની અંદર દાસત્વ ભાવ આવશે, જેની અંદર નિર્માની પણ આવશે. અને ભક્તો આ સંપ્રદાયની અંદર બધાય નિર્માની બની રહે એટલા માટે મહારાજે દુધુબાજ માર્ગ ચલાવ્યો. તમે જુઓ ને, એક સ્વામિનારાયણ સંપ્રદાયને તમે બાદ કરો ને તો કોઈ સંપ્રદાય તમને એવો જોવા નહીં મળે કે પોતાના આશ્રિત જે ગ્રહસ્થ ભક્તો એને ત્યાગી ઘૂસતાવી નાખતા હોય એવો સંપ્રદાય કોઈ હોય ને તો એક જ છે, સ્વામિનારાયણ સંપ્રદાય. ઘૂસતાવી નાખે એ ભગતને, આમ કર્યા વિના ધામમાં નહીં જવાનું, આમ કરવું પડશે. આમ પોતાની જાતને બહુ મોટી સમજો છો તમે, કલ્પના કરો. ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ શેઠ, નવલખો શેઠ હોવા છતાંય કહી દીધું, તે ભાવનગરમાં રઘુવીરજી મહારાજની મોટી સવારી કાઢી અને ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, તે તું તારી જાતને બહુ મોટો સમજ છો, તારા જીવને સામે જવો ને તો અડધો સત્સંગ નથી રહ્યો. આમ ઘસકાવ્યા હોય એવો સંપ્રદાય હોય ને તો સ્વામિનારાયણ એક જ સંપ્રદાય છે, આજે ઘસકાવી રાખે, આજે ઘસકાવે. એનું પરિણામ શું આવે? દાસત્વ ભાવ આવે, નિર્માની પણ આવે, સરળતા આવે. મહારાજ કેટલો સરસ દુધુબાજ માર્ગ ચલાવ્યો, પણ સાધુ તમને ઘસકાવતા એટલે તમારી અંદર નિર્માની પણ આવે, પણ સાધુની અંદર માન આવે પછી કોણ ઘસકાવે? કારણ કે દોષ તો બધીએ પોકી જાય. એટલે મહારાજ શું કર્યું? મહારાજે અલગ અલગ મંડળોની સ્થાપના કરી અને નાના સાધુને આજ્ઞા કરી, તમારે મોટા સાધુ કેમ કરવું, એ વર્તા એમ વર્તવું, એ તમને ઘસકાવે તો સહન કરવું, કેવી પ્રથા બાંધી. નતર ઘણી પેલી એવું બને કે મંડળની અંદર મોટેરો સાધુ એના કરતા નાનો વધારે શક્તિશાળી હોય, તોય પણ મહારાજ કે તમારે આને આધીન બનીને દેવું, એવી પ્રથા ચલાવી. અને તમને ગમે તેટલા દુખ્યો અને કઠણ વચન કહે તો પણ સહન કરવા, જીવનની અંદર એ વાતનો અમલ કરવા, કેવી પ્રથા ચલાવી. તમે વિચારો મહારાજે કેવી પ્રથા ચલાવી. મહારાજ સંતોને ગામડે મોકલે શું કે ખબર, કોઈને કાંઈ વસ્તુ જોતી હોય તો એમણે પોતાના મંડળના મોટેરા સાધુને કહેવું, અને મોટેરા સાધુએ પછી આનંદાનંદ સ્વામીને કહેવું, અને આનંદાનંદ સ્વામી પછી વસ્તુ પદાર્થ લાવી દેશે. બોલો કેવી પ્રથા ચલાવી, કેટલું દાસ થવું પડે. કાંક વસ્તુ જોતી હોય એક તો માગવાની, અને પછી અજાણે હરિભગત પાસે માગે તો સીધા ઓર્ડરથી માગીએ કે, કારણ કે સાધુ એટલે ગુરુસ્થાને છે, સ્વામી પદ ઉપર છે, સીધી માગીએ કે, પણ પાછું કોઈક સાધુને કહેવાનું, તમે આ વસ્તુ મને લાવી દેજો, એ પાછું બીજા સાધુને કહે, ત્યારે સેટિંગ થાય. ખરેખર આ જે રીતિ છે ને બહુ અદભુત રીતિ છે, અને આ રીતિ જીવાત્માને બહુ સુખ્યા કરી શકે. વાત સમજાય નહીં પણ બહુ સુખરૂપ વાત છે, સમજાય નહીં પણ બહુ સુખરૂપ વાત છે. અને એમાં સાધુનું બહુ ભલું છે, એમાં સાધુનું બહુ ભલું, બહુ દાસત્વ પણ રહે. કારણ કે ગરજ રાખવી પડે ને, ગરજ રાખવી પડે ને ત્યાં સુધી જ ઘડતર થાય, યાદ રાખજો. મુમુક્ષ ત્યાં સુધી જ ઘડાય જ્યાં સુધી ગરજું રહે, અને એ મુમુક્ષને જ ઘડનારો ઘડી શકે જ્યારે એને પોતાને ગરજ ન રહે. સમજાય? મુમુક્ષ ગરજુ રહે અને એ મુમુક્ષની ગરજ ન રહે તો જ મુમુક્ષને ઘડી શકાય. એમ થાય કે આને કાંઈ કહેશું ને વહમું લાગશે, કોઈ દી ઘડાય નહીં. અને મુમુક્ષના મનમાં થાય મને શેનો કન જાતો, એ કોઈ દી ન ઘડાય, એ કોઈ દી ન ઘડાય. ગમે તેટલું કઠણ વચન કહે તો હિતકારી માને એ જ ઘડાઈ શકે, અને ગમે તેટલું કઠણ વચન કહી શકાય એ જ ઘડી શકે, અને એ જ મુમુક્ષ ઘડાય. એટલે મહારાજ કેટલી બધી પ્રથા સરસ ચલાવી. મહારાજ કે કોઈ પણ સાધુ ને કાંક જોતું હોય તો મોટા સાધુ પાસે, મંડળધારી પાસે માગવું, એને આનંદાનંદ સ્વામી પાસે માગવું, પછી આનંદાનંદ સ્વામી મંગાવી દેશે. મહારાજે પ્રથા અમુક અમુક જે ચલાવી છે, રીતિ ભાતી અલૌકિકતા કઈ એમને પ્રસ્થાપિત નથી થઈ. તમે વિચારો નાની ભૂલ માટે મહારાજ કેટલા બધા કડક થઈ જતા. સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ, મહારાજ ને સંતોન બધા સુરત થી આવતા હતા, મુક્તાનંદ સ્વામી વગેરે વગેરે સંતો હતા, એમાં બે સાધુ મહારાજ ચાલ્યા જતા એને થોડાક આગળ થઈ ગયા અને મળ્યા હાલવા. મહારાજે તુરંત કીધું, આ કોને બે અડબંગા સાધુ હેલા જશે આગળ? કેવો શબ્દ બોલ્યા, અડબંગા. આ કોના બે અડબંગા સાધુ હેલા જાય? વિવેક વિનય વિના મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ મારા સાધુ છે, મહારાજ કે ઘડ્યા નથી, મહારાજ ભૂલ થઈ ગયો, ધ્યાન રાખીશ. કેટલી અદભુતતા! નતર સમજણનો શું થાય ખબર, મહારાજને કેટલું માન. જો પોતા કરતા આગળ ગયા જરાક, ત્યાં તો કેવું બધું બોલ્યા, પણ જો વિચારો તો ખબર પડે કે મહારાજ એ કોઈક મને શું કે છે એની સામે પણ જોયું નહીં ત્યારે ઘડતર થઈ શક્યું. દુનિયા મને માની ભલે કે તો માની, પણ મહારાજ કે મારે અઢળક સમુદાયને જયારે ઘડવો છે ત્યારે મારા મારે આમ જ ઘડાવવો પડશે, આમ જ ઘડવો પડશે. કેટલી અદભુત પ્રથાન ભક્તો, એ જે રીતિ ભાતિ છે જેને કારણે સંપ્રદાય સુવ્યવસ્થિત શોભે છે અને વ્યવસ્થિત ચાલી શકે. જો રીતિ ભાતિ ન હાલે નહીં, નતર તો પોઝિશન કેવી નિર્માણ થાય. હરિભગતે અમુક અમુક બહુ હોશિયાર હોય. મેં કદાચ આગળ તમને કીધું હતું, અમે એક વાર એક ફેર લંડન હતા, એક દાદા બહુ પીધારું અને જમાનાને ખાધેલાઓ અને સત્સંગ પચાવેલો. એ બાપાને એક મંડળ ફરવા આવેલું, એમાંથી નાના સાધુ કહે કે બાપા મને કંપાસ જોઈશ, કે એક કંપાસ લાવી દેજો. કંપાસ એટલે ખાલી બે પાઉન્ડનો આવે, કેટલાનો? બે પાઉન્ડનો. વસ્તુ કેવી છે? હાવ સામાન્ય નોર્મલ બે પાઉન્ડનો કંપાસ. બાપા મને કંપાસ લાવી દેજો ને. બાપા કે સ્વામી એક કામ કરીએ, આપણે મોટા સ્વામી પાસે જઈએ અને મોટા સ્વામીને તમે વિનંતી કરો, મોટા સ્વામી મને આજ્ઞા કરે તો એક કંપાસની 10 કંપાસ લાવી દઈશ. હું કીધું 1 ની 10 લાવી દઈશ, પણ મોટા સ્વામી પાસે જાય ને મોટા સ્વામી કહે તો લાવી દો. એટલે સાધુ કે ના તો અમારે નથી જોતો. કે એનો મતલબ શું થયો? એને ખરેખર જરૂરિયાત હતી નહીં. ખરેખર જરૂરિયાત હોત તો મોટા સાધુ પાસે જાત જ, અને મોટા સાધુ એને જરૂરિયાત પૂછત અને યોગ્ય જો લાગત તો મંગાવી પણ દેત. પણ એ ફેલ હતો. શું હતું? એ ફેલ હતું. એ ફેલને ટાળવા માટે હરિભક્તે કેટલું અનુસંધાન રાખ્યું. મોટા સ્વામી પાસે ચાલો ને સ્વામી કે 10 કંપાસ લાવી દઈશ. એટલે આ સંપ્રદાય અંદર કેટલી બધી પ્રથાઓ સરસ ચલાવી. મારો કહેવાનો મતલબ કે કઠણ વચન ક્યાંય તો પણ દુઃખ ત્યારે ન લાગે જયારે દાસત્વ ભાવ પ્રગટે. જો અનુસંધાન સંપ્રદાયમાં રાખવામાં ન હોય તો દાસત્વ ભાવ હટી જાય. અને મહારાજે ધુંધુબાજ માર્ગના માધ્યમથી જીવાત્માનો મોક્ષ કર્યો, એટલે હરિભગતના ઉપર સાધુનું નિર્માણ કર્યું. સાધુ ઘૂસતાવી નાખે તોય પણ હરિભગત સહન કરે, અને સાધુ પર મંડળધારી મોટા સાધુને મૂકે એ ઘૂસતાવી નાખે તોય પણ સહન કરે, અને મંડળના મોટેરા સાધુ પર આચાર્યની સ્થાપના કરી. તમે જુઓ, હરિભગત નાના નાના સાધુને દંડોટ કરે, નાના સાધુ મોટા સાધુને દંડોટ કરે, અને મોટા સાધુઓ પણ પરમ પૂજ્ય આચાર્ય મારને દંડવટ કરે. કેવી પ્રથા ચલાવી! અને યાદ રાખજો, એ પ્રથા પ્રમાણે હાલે તો જ વ્યવસ્થિત ચાલે. એ વિના કદી પણ સંપ્રદાયની ક્રાંતિ ન સર્જાય. તમને સરસ દેખાય પણ એ વાડો હોય એ સંપ્રદાય ન હોય. સંપ્રદાયની સ્થાપના માટે તો આ જ રીતિ છે, અને આચાર્યની સ્વયં ભગવાન સ્વામિનારાયણ રક્ષા કરે છે. એટલે બહુ અદભુતતા સંપ્રદાય અંદર મહારાજે પ્રસ્થાપિત કરી છે. મહારાજ કે જે મુમુક્ષ હોય એને તો પોતાના હિતના શબ્દો ગમે તેટલા દુખી કઠણ થઈને કહે તો પણ હિતકારી જ માને અને દુઃખ નથી લગાડતો, તે દિવસે દિવસે સત્સંગમાં મોટપને પામે છે. એટલે મોટા થવાનો માર્ગ જેડો તમને તમને શીખવી રાખવું. ગામમાં સમયો થતો હોય, ઉત્સવ થતો હોય, મંદિર થતો હોય, ખોટા નડનડ ન થવું. માનો કે બની શકે કે આપણા સ્વભાવે ઓછું સેટિંગ છે તો આપણને ન પૂછે, અને ગામમાં સરસ મંદિર નિર્માણ થાય છે. અનુસંધાન એ રાખવું, હું કરું છું કે બીજો કરે છે, મંદિર થાય છે ને બસ થવા દે, એમાં રાજી. નતર કેવું છે, મારા દ્વારા કરે તો સરસ કરાવો, નતર થવા જ ન દો. બોલો, જીવને આમ જરાક ઈગો એવો છે કે હું કરું એમ. બોલો, એક જગ્યાએ ઘણા સમય પહેલા પરમ પૂજ્ય લાલજી મારો જન્મોત્સવ ઉજવવાનો હતો, ઘણા સમય પહેલા. એમાં દર વર્ષે એક જણા આયોજન કરતા, એના બદલે બીજા વિચાર આ ફેર એમ આયોજન કરીએ. એ આયોજન કરવા માટે તૈયાર થયા અને એ કરવા માંડે એટલે એક હરિભગત મને ફોન આવ્યો. મને કહે સ્વામી નથી લાગતો ખોટું થાય. મેં કીધું હું ખોટું થાય? એ કે આ કોણ આયોજન કરે તમે જોવો તો ખરા. મેં કીધું પણ વાંધો હું? અરે સ્વામી એવું હાલતા હશે અને આમાંથી કાંઈનું કાંઈ થશે, અને સ્વામી આમને જો હાલશે ને કાંઈક છેપટીમાં આમાં હું છેપટી લાલજી મારે આમાં કાંક થઈ જાય તો. મેં કીધું સાંભળો આમાં કાંઈ થવાનું નથી, જે થાય સારું થશે. મેં કીધું કરવા દો ને એને બળ મળે. પણ તેમ છતાં માનતા નહોતો. મેં કીધું તમારે શું કરવું શીખો ને, તો કે નો આ થવું જ ન જોઈએ. મેં કીધું હુકામ ન થવું જોઈએ, લાલજી મારો જન્મોત્સવ નથી ઉજવા તો. મને કે ઉજવાય છે પણ પદ્ધતિ જુદી છે. મેં કીધું પદ્ધતિ કાંઈ જુદી નથી, જેમ ઉજવાવો ને એમ જ ઉજવાવાનું. તમે બરાબર સાંભળો, ખરેખર તમારે સંપ્રદાયનો વિકાસ જ જો કરવો છે તો એક કાઠિયાવાડની કહેવત છે, આપણે રોટલાનું કામ છે, ટપાકાનું કામ નથી. આપણા મનમાં એક જ તાન હોવું જોઈએ કે શ્રીજી મહારાજ અનંત આત્માને ઓળખાય અને સ્થાને બિરાજમાન આચાર્ય લાલજી મહારાજ અનંત આત્માને ઓળખાય, મારા દ્વારા ઓળખાય તોય ભલે, ઇતર કોઈના પણ દ્વારા ઓળખાય તોય ભલે, બસ ભગવાન ઓળખાય ને સ્થાને આચાર્ય મારા લાલજી મારા ઓળખાય, એ જ મારું લક્ષ્ય, એમ તમે વિચાર કરશો તો તમને સંકલ્પ માત્ર ટળી જશે. પેલા થોડા મુમુક્ષ હતા, મને કે મારી ઈ વાત સાચી કે ના પડી ગઈ, મને કે બરાબર હવે મારો સંકલ્પ ટળી ગયો, ભલે જેવું છે હું પોતે ભેગો ભળી જાય શકે. એ તો મુમુક્ષ થાય એટલે ભેગો ભળી ગયો, અને નતર શું થાય, પગ ઠેરાવે ને પોતે એકલો ઠેરાવીને પગ થોડો ઉભો રહે, અરે 25 જણા તૈયાર કરી નાખે. નિર્વિકલ્પાનંદે આપણે આગળ વાત કરી હતી ને કે સત્સંગમાં પગ ઠેરાવ્યા અને સત્સંગ છોડી નીકળ્યો, એ પોતે તો નીકળ્યો, બીજા 1000 કાઢી નાખ્યા. કેટલાને? 1000 જણાની પાસે મહારાજની કંઠી તોડાવી. બોલો, 1000 કંઠી તોડાવી એટલે મુમુક્ષતામાં કચાશ કહેવાય. અહીંયા બહુ સરસ વાત મહારાજ બતાવે છે કે આવી રીતે જે વર્તે છે, પોતાને કઠણ વચન કે હિતકારી માને છે, દિવસે દિવસે સત્સંગમાં મોટપને પામે છે, અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે. ગુણ પરઠે માને અહંકારી થતો જાય છે જેમ જેમ સત્સંગ કરે તેમ તેમ, કારણ કે સત્સંગ ન કર્યો ત્યાં સુધી બે બોલતા ન આવડતું હોય, સત્સંગ કરે એટલે કાંઈક આવડવા માંડે, ગાતા આવડે, વગાડતા આવડે, બોલતા આવડે, આયોજન કરતા આવડે, કાર્ય કરતા આવડે, બધું આવડે ને. સ્વામી વાતોમાં લખ્યું ને, એક સાધુ હતા સત્સંગમાં આવ્યા ને ત્યારે પૂરી બોલતા નહોતો આવડતું, બોલો પૂરી એવું બોલતા ન આવડે, ફરણી ફરણી કરતા હતા, અને પછી તો આખો અણકોટ શીખ્યા. શું થયું? આખો અણકોટ શીખ્યા ને એમાં આચાર્ય શ્રી ભગત પ્રસાદજી મહારાજ ગઢપુર પધારેલા, એ વખતે પતાસાની પ્રસાદી હતી, એટલે ઠાકોરજી પૂરતો મગજ ધરાતો, બાકી પ્રસાદી પતાસાની અપાતી હતી, એટલે બીજી જગ્યાએ જાવ તો એટલે પતાસાની જરૂર હતી. ભગત પ્રસાદજી મહારાજ સાધુને કહેવડાવ્યું, તમને પતાસા પાડતા બહુ સારા આવડે છે, થોડાક પતાસા પાડી દો ને કે તો પ્રસાદીમાં કામ લાગશે. ત્યારે પૂરી બોલતા નહોતો આવડતું, પરંતુ સત્સંગમાં આવ્યા પછી બધું આવડ્યું, નાખો અણકોટ બનાવતા આવડ્યો, એ સાધુના મોઢામાંથી શબ્દો નીકળ્યા, હું થોડો પતાસા પાડવા આવ્યો છું કે અહીંયા પતાસા નહીં પાડી દઉં. બોલો, સમજાય છે વાત? એને શું કહેવાય? સત્સંગ જેમ જેમ કરતો ગયો, જેમ જેમ કરતો ગયો, તેમ 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 શું થયું? અહંકારી થતો ગયો. અહંકારે જ ના પડાવી, નહીં તો તમને એમનો માને, ઓહો હું તો ભાગશાળી, મને સેવાનો લાભ મળ્યો, કેટલો બધો બળભાગી, ભગવાન અપર સ્વરૂપની સેવાનો મને લાભ મળ્યો, પણ એમ ન કહી શક્યો. ભગવત પ્રસાદજી મહારાજ જેવા આચાર્ય તમે કલ્પના તો કરો. અરે ભગવત પ્રસાદજી મહારાજને એકવાર સવારી નીકળી હોય તો કોઈક મુસલમાનની બીબી જોઈ ગઈ અને એણે એમ કીધું, કહો આચાર્યને જોઉં છું તો મારા મનમાં એમ થાય છે કે આ હાથી પર સ્વયં ખુદા બેઠા હોય કે. હવે મુસલમાનની બીબી એમ કે ખુદા બેઠા એવું મને લાગે છે, એવા આચાર્ય આજ્ઞા કરી તેમ પતા પાડી દો, તોય પણ ન પાડી હગાણા. શું કામ ન પાડી હગાણા? તો કે જેમ જેમ સત્સંગ કરતો ગયો તેમ તેમ અહંકારી થતો ગયો. અહીંયા મારા શબ્દને ફેરવો છે, ગુણને પરઠે, ગુણને પરઠે માને અહંકારી થાય, હું જ કંઈક છું એમ મનાય છે. મહારાજ કે અહંકારી બને છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને આવડી લે છે. એ જ્યારે અહંકારી બને છે ત્યારે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત એને સાવધાન કરે અને એમ કહે છે, ભલામણા આમ તું કામ કરી છો, આમ કરીમાં આ ખોટું છે, એને ભૂલ ઓળખાવા માટે પ્રયાસ કરે છે, પણ એ વાતને માને કરીને આવડી લે છે, આવડી લઈ શકતો નથી અને વાતના કન્નનનો અવગુણ લે છે. એને ભૂલ સુધારી લેવી જોઈએ, ભૂલને સુધારવાને બદલે વાતના કરનારનો અવગુણ લે, તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને ઘટત ઘટત ઘટી જાય, તળિયા જાટક થઈ જાય, સાફ થઈ જાય અને થઈ જ ગયા છે ને. કહો જે અહંકારી બીના, જુનાગઢનો પ્રસંગ મેં તમને એક ફેર કીધો હતો. જુનાગઢમાં એક સાધુ વિદ્વાન ભણીને આવ્યા અને એ વખતે પ્રથા એવી હતી કે સાંજે 5 બેલ પડે ને ત્યારે બધાએ સેવામાં જવાનું, એમાં એક વિદ્વાનને નહીં જવાનું અને બીજા વયોવૃદ્ધને નહીં જવાનું, કારણ કે એને કંઈક પહેલાંને વાંચવું હોય, કંઈક કથા તૈયાર કરવી હોય, અને વયોવૃદ્ધે આખી જિંદગી સેવા કરી એટલે નહીં જવાનું, બાકી બધાને જવાનું. બિલ જ્યારે પડ્યો ને ત્યારે બધા સાધુ ઉપડે, એક વયોવૃદ્ધ હતા, એના મનમાં થયું, ખાવ નવરો બેઠો છે ને, હજી હાથ પગ તો આપણે હાલે જ, ભલે આપણા નિયમમાં નથી પરંતુ મહારાજની સેવા થઈને એમ માની ઊભા થયા અને ચાલતા થયા. એનો શિષ્ય વિદ્વાન બનીને આવેલો, એને આસને બેઠો, તેણે કીધું, ગુરુ કઈ બાજુ? તો કે બેલ પડ્યો ને એટલે સેવામાં જાઉં છું. ત્યારે સાધુ અહંકારી બનેલો, એના મોઢામાં શબ્દ નીકળ્યો, અભણ રાત જવું જ પડે ને કે વૈતરું કરવા, મારે જેમ ભણ્યા હોત તો વૈતરું કરવું પડત નહીં. અને મોટા સાધુના મોઢામાં શબ્દ નીકળ્યા, બળી તારી વિદ્યા, બળી તારી વિદ્યા, હું આ વૈતરું કરવા જાઉં છું અરે મારા તો કાયદાની બારની વાત છે, પરંતુ ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો મહિમા સમજી હું સેવા કરવા જાઉં છું, તું એને વૈતૃ કહે છો માટે બળી તારી વિદ્યા. અને મોટા સાધુના મોઢામાં શબ્દ નીકળે અને વિદ્યા બળી ગઈ. અને એવી કુબુદ્ધિ જાગી, એવી કુબુદ્ધિ જાગી, આઠમે દાડે ઘર ભેગો થઈ ગયો. એટલે મહારાજ બહુ સરસ વાત કહે, મહારાજ કે પોતાની વિશે જયારે ગુણને પરઠે, માને અહંકારી જયારે બને છે, ત્યારે ઘટતો 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 તળિયા ઝાપટ થઈ જાય છે. અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય. પ્રતિષ્ઠા તો ત્યાં સુધી હોય જ્યાં સુધી સત્સંગની મર્યાદામાં હોય. સત્સંગની મર્યાદામાં છે અને સત્સંગમાં છે ત્યાં સુધી જ પ્રતિષ્ઠા હોય. અરે સ્વામી વાતમ લખ્યું, પરમ ચૈતન્યાનંદ સ્વામી સત્સંગ છોડીને ગયા પછી પાછા તો આવ્યા, પણ સત્સંગ છોડીને ગયા પહેલા એની અંદર માણસો કેવું ખેંચાતું હતું, જેવું ગોપાળાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામી ખેંચાય એટલું માણસ એનામાં ખેંચાતું હતું. સ્વામી પાછા તો આવ્યા, પણ એનું જે તેજ અને એની જે મહત્વતા એ બધી ખલાસ થઈ ગઈ. એની અંદર સમુદાય જે ખેંચાતો હતો, ઐશ્વર્ય હતું, એ બધું સાફ થઈ ગયું. પ્રતિષ્ઠા એ રહેવા પામી નહીં. પછી વ્યક્તિ પ્રતિષ્ઠાહીન થઈ જાય. કોણ યાદર્યું? કોણ પ્રતિષ્ઠાહીન થઈ જાય છે? અહંકારી માણસ એકને એક દાડો પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાના વિશે જે ગુણનું માન, એવો શબ્દ ઉપરથી આપણે આગળથી આક્યા આવતા હતા, આ કારણ કોણ છે? માન. મહારાજ કે ગુણનું માન, તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને, બરાબર શબ્દ યાદ રાખજો, મારે શૂરવીર શબ્દ મૂક્યો છે. માનનો ત્યાગ કરીને શૂરવીર થઈને નિર્માની થવું એ કાયરનું કામ નથી. નિર્માની થવું એ કાયરનું કામ નથી. શૂરવીર વ્યક્તિ જ નિર્માની થઈ શકે. યાદ રાખ, શૂરવીર વ્યક્તિથી જ દાસ થઈ શકાય. તમે જોશો તો સંપ્રદાયમાં તમને ખબર પડશે કે બહુ શૂરવીર હતા, બહુ મહાન હતા, અને ખરેખર જેના જીવનમાં દિવ્ય ગુણો હતા એ હાવ દાસના દાસ બનીને વર્તે. હું તો છું ગણી નગણી નાર, તોય તમારી રે મુક્તાનંદ સ્વામી જેવા મહાન વિભૂતિ સંત, એમ કે હું તો ગણતરી ન આવી એવી નારી છું. એમ રાચા શેઠ ગોપાળાનંદ સ્વામી કે સ્વામી તમે સ્વયં સાક્ષાત કૃષ્ણ છો. નહીં નહીં નહીં, ભગવાન તો સ્વામી નારાયણ છે, હું તો એની પાસે 500 સાધુ છે એમાંથી નાનામાં નાનો સાધુ છું. વિચારો, એવા શૂરવીર પુરુષથી જ નિર્માની થઈ શકાય. નતર આ જગતમાં માનનું ઠૂઠું લઈને તો આખી દુનિયા આટા મારે છે બધાને. હોય અરે ઓલો સંડાસ બાથરૂમ સાફ કરનારો ભંગીને માનનો પાર ન હોય. બોલો, તમે જરાક બીજાને બોલાવવા જાણ તો કે સાંભળો તમે ભલે લાવ્યા, પણ મારા જેવા સંડાસ સાફ નહીં કરે પછી તમને પસ્તાવો થાય. લે બટ હું જ બરાબર છું. એટલે આખું જગત ભગવાનના ભક્તો બરાબર, તમે લખવું હોય ત્યાં લખજો. ભગવાન ન ઓળખાય જીવને, ભગવાન ન ઓળખાય જીવને, ત્યાં સુધી જીવ પ્રાણી માત્ર અહંકાર અને માનને આધારે જીવે છે. તમે લખવું હોય ત્યાં લખજો, અહંકાર અને માનને આધારે જીવે છે. ભગવાન ઓળખાઈ ગયા પછી ભક્ત ભગવાનને આધારે જીવે છે. અને એ જ ભક્ત જે ભગવાનને આધારે જીવે છે, બાકી માનને આધાર રાખી દુનિયા જીવે છે, આખું જગત જીવે છે. રંગથી લઈને રાજા સુધી માન અને અહંકારને આધારે જીવે છે. એક ભગવત ભક્ત જેવો છે જે ભગવાનને આધારે જીવે છે, ભગવાન જ એનો આધાર બની જાય છે. અને મહારાજ મધ્યને 21માં વચનામૃતમાં પણ એમ કે, મહારાજ કે એનો જ આધાર સદૈવને માટે ટકશે, બાકી બધાયનો તળી જશે. એનો જ આધાર ટકશે જેને ભગવાનનો આધાર હશે. મહારાજ કે શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં બહુ મોટપને પામે છે. નિર્માની થતાની સાથે બહુ જ મોટપને પામે છે. ઉદ્ધવજી નિર્માની થયા, બહુ મોટા થયા, અને જો ગોપીઓની પાસે એમને માનનું ઠૂઠું રાખ્યું હોત તો ઉદ્ધવજી ગોત્યા જડતા હોત. અને નિર્માનીને લઈને બહુ મોટા થયા. નિર્માની થવામાં યાદ રાખજો ભગવાનના ભક્તો, ઘણી ફેર એમ માને હું આવું નિર્માની થઈ જાય પછી મારું હું, અરે બધું તારું થઈ જાય. એક ફેર થતો ખરો, નિર્માની થાય તો જો, નિર્માની થાય ને બધું જ એનું થઈ જાય, અને માન રાખવા જેનું બધું જ ચડી જાય, કાંઈ બે રહેવા ન પામે. નિર્માનીની આખી દુનિયા છે, માનીનું કોઈ રહી શકતું નથી. અરે દુનિયાની ક્યાં કરો, નિર્માનીના તો સ્વયં ભગવાન પણ છે. ભગવાન પણ નિર્માનીને આધીન થઈ જાય છે, અને માનીથી તો ભગવાન 100 ગાઉ દૂર રહે છે. માટે ડાહ્યો પુરુષ આ વચનામૃતની અંદર મહારાજ એવું કહેવા માગે છે, નિર્માની બની પોતાના અહંકારનો ત્યાગ કરી ભગવાનના ખરેખરા સંત ભક્ત એના ગુણનો વિચાર કરી અને સત્સંગ કરશે તો દિવસે દિવસે અભિવૃદ્ધિને પામશે. ઇતિ વચનામૃતમ 6 થયું.